आचार्य जिन शासनोन्नति करा, पूजा उपाध्याय का। श्री सिद्धांत सुपाठ का मुनिवरा, रत्नत्रया राधिका, पंचैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
रत्नकरण द्रावकाचार ऊपर डॉक्टर हरिभाई ना प्रवचनों। प्रवचन पहलू,
अपने आजथी आ रत्नकरण द्रावकाचार नामनो आ दिगंबर संप्रदाय में का मान्य ग्रंथ छे, अने एना कर्ता छे श्री समनभद्र स्वामी। महान आचार्य छे, અને શ્વેતાંબર અને દિગંબર બંને સંપ્રદાયને આચાર્ય માન્ય છે। તો આ રત્નકરણ શ્રાવકાચાર્યની અંદર આખો મોક્ષ માર્ગ બહુ સામાન્ય સરળ ભાષાની અંદર વર્ણન કરવામાં આવ્યું છે। એક આખો ગ્રંથ આપણે જયારે લઈએ તો પહેલેથી છેલ્લે સુધી બધી વાતોનો આપણે સામાન્ય ખ્યાલ આવી જાય, એટલે દિગંબર પરંપરાની અંદર આપણે જે પાઠશાળાઓ બધું હોય છે ને એની અંદર આ ગ્રંથ ચાલે છે, આ ગ્રંથ લેવામાં આવે છે। તો આ ગ્રંથ એમ તો પાછો બહુ સાદો છે, અઘરો પણ બહુ નથી અને સામાન્ય જલ્દી સમજાઈ જાય એવો પણ છે, પણ છતાં મૂળ કોઈ પણ વાત બાકી રાખી નથી, બધી વાત બહુ સરસ રીતે બહુ સાદી ભાષામાં બહુ સરસ રીતે એમને કરેલી છે। તો આ રત્નકરણ શ્રાવકાચાર એની ઉપર ટીકા પ્રભાચંદ્ર આચાર્ય કરી છે। તો આજે આ પુસ્તક જે છે એની અંદર એમની ટીકા છે, એટલે મૂળ ટીકા સંસ્કૃતમાં છે, એ સંસ્કૃત ટીકાનો ગુજરાતીમાં અનુવાદ કરવામાં આવ્યો છે, અને એ ઉપરાંત આનો જેને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે એમને બહુ સારી રીતે આનો અનુવાદ કરેલો છે, અને એ ઉપરાંત એમને વિશેષતાથી આ સમજવા માટે નોટો લખેલી છે જુદા જુદા પુસ્તકમાંથી, એ છે છોટાલાલ ગુલાબચંદ ગાંધી, એ પોતે શિક્ષક હતા, બી ઓનર્સ એસટીસી હતા, અને એમને બહુ સુંદર રીતે આ રત્નકરણ શ્રાવકાચાર એનો મૂળ અને સંસ્કૃતિકનો ગુજરાતી અનુવાદ કરેલો છે, ને એ ઉપરાંત પોતાને દિગંબર સાહિત્યનું પ્રમાણમાં ઘણું સારું જ્ઞાન હતું, એટલે વિવિધ જે માન્ય ગ્રંથો દિગંબર સંપ્રદાયમાં છે એના ઉતારાઓ પણ આની અંદર આપવામાં આવ્યા છે, એટલે એને બહુ સરસ રીતે આખો મોક્ષ માર્ગ આખો સમજાવ્યો છે। આપણે શરૂઆત કરીએ છીએ કે આચાર્ય પ્રભાચંદ્ર એમને સંસ્કૃતની ટીકાની શરૂઆત કરી, તો પહેલામાં પહેલા એમને મંગળાચરણ કર્યું, તો સમનભદ્રમ નિખિલ આત્મબોધનમ જીનમ પરણયામ અખિલ કર્મ શોધનમ નિબંધમ રત્નકરંડે પરમ કરોમી ભવ્ય પ્રતિબોધના કર્મ। આ મુખ્ય શ્લોક છે, એને ગુજરાતીમાં અર્થ, જેઓ સમસ્ત પદાર્થોના સ્વરૂપના જાણનાર છે, એવા જેઓ સમસ્ત કર્મનો નાશ કરનાર છે, એવા જેઓ ભવ્ય જીવોને પ્રતિબોધ કરનાર છે, એવા સમભદ્ર જનેશ્વર દેવને નમસ્કાર કરીને રત્નકરણ સાવકાચાર ઉપર હું પ્રભાચંદ્રાચાર્ય ટીકા કરું છું. રત્નોના રક્ષણના ઉપાયભૂત રત્નકરણ રૂપ સમ્યક દર્શન આદિ રત્નોના પાલનના ઉપાયભૂત રત્નકરણ નામના શાસ્ત્રની રચના કરવાના ઇચ્છુક શ્રી સમનભદ્ર સ્વામી નિર્વગ્ને શાસ્ત્રની પરિસમાપ્તિ આદિરૂપ ફળની અભિલાષા રાખીને ઇષ્ટ દેવતા વિશેષને નમસ્કાર કરીને કહે છે. હવે સમનભદ્રાચાર્ય પોતે મંગળાચરણ કરે છે. આપણે ત્યાં સામાન્ય કોઈપણ રીતે જ્યારે પણ કોઈપણ ગ્રંથની શરૂઆત કે ટીકાની શરૂઆત કરવામાં આવે ત્યારે હંમેશા મંગળાચરણ કરવામાં આવે છે. તો એમને પણ હવે આ રત્નકરણ સાવકાચારનો પ્રથમ શ્લોક ની શરૂઆત થાય છે. એમાં મંગળાચરણ પહેલું કહ્યું છે કે નમો શ્રી વર્ધમાનાય નિર્ધૂત કલિલાત્મને શાલોકાનામ ત્રિલોકાનામ યદ વિદ્યા દર્પણયા હતે. હવે એનો ગુજરાતી અનુવાદ. જેમના આત્માએ નાનાવરણાદિ કર્મરૂપ પાપનો નાશ કર્યો છે અથવા જેમના આત્માએ હિતોપદેશ આપીને અન્ય જીવોના જ્ઞાનાવરણી કર્મરૂપ પાપનો નાશ કર્યો છે એવા અને જેમની વિદ્યા અર્થાત કેવળ જ્ઞાન અલોક આકાશ સહિત ત્રણેય લોકના વિષયમાં દર્પણની સમાન વર્તે છે અર્થાત દર્પણની જેમ તેમના કેવળ જ્ઞાનમાં અલોક સહિત ત્રણેય લોકના સમસ્ત પદાર્થો પ્રતિબિંબિત થાય છે એવા શ્રી વર્ધમાન સ્વામીને નમસ્કાર હો. તો અહીંયા શું કર્યું વર્ધમાન સ્વામી આપણા કે અંતિમ તીર્થંકર એમને આચાર્ય નમસ્કાર કર્યા પણ સાથે શું કહ્યું મંગળાચરણની અંદર કેવા છે વર્ધમાન સ્વામી કે જેમને પોતાના સમગ્ર પાપનો નાશ કર્યો છે અને હિતોપદેશ પોતે ધર્મનો ઉપદેશ આપી અને બીજાના પાપના નિવારણ માટે કે પોતે નિમિત્ત થયા છે એટલે કે એમને ઉપદેશ આપી અને એ ઉપદેશ દ્વારા ઘણા બીજા જીવો પણ મોક્ષ પામ્યા છે એવા શ્રી વર્ધમાન સ્વામી છે અને કેવળ જ્ઞાન સહિત છે. આપણે ત્યાં જૈન દર્શનની અંદર આ જે કેવળ જ્ઞાન છે એ કેવળ જ્ઞાનનો બહુ જ મહિમા છે. કેવળ જ્ઞાન એટલે પૂર્ણ જ્ઞાન. પૂર્ણ જ્ઞાન એટલે એક સમયની અંદર ત્રણ કાળ ત્રણ લોકને જાણે એટલે કે ત્રણ લોકમાં જેટલા પદાર્થો છે જીવ કે અજીવ એ બધાના ત્રણ કાળના બધા પર્યાયોને જાણે ભૂતકાળના બધાને જાણે વર્તમાનમાં જાણે અને ભવિષ્યમાં જાણે એટલે કે એમની એ કેવળ જ્ઞાનની તાકાત એટલી છે કે એક સમયમાં જે કંઈક દેવો છે બધાને એમની જાણવાની તાકાત છે. કેવળ જ્ઞાનની આટલી તાકાત છે જ એમાં કોઈ કેમ કે કેવળ જ્ઞાન એ પૂર્ણ નિર્ભૂ જ્ઞાન છે અને જે પૂર્ણ જ્ઞાન હોય ત્યાં એની પૂર્ણ શક્તિ હોય તો બધાને જાણી શકે. આપણે બધાને જે જ્ઞાન છે તો છોપસમ જ્ઞાન છે એટલે કે એક વખતે આપણે એક જ વસ્તુ જાણીએ એક વખતે દસ વસ્તુ આપણે જાણી શકીએ નહીં. આપણે ક્રમપૂર્વક જાણવાનું થાય તો એ પદાર્થો અનંત છે અને એક એક પદાર્થની અનંત પર્યાય છે તો એ ક્રમથી જાણવા જઈએ તેનો કોઈ પાર આવે નહીં. એક પદાર્થને જાણવાનો પાર આવે નહીં અને જો જ્ઞેય છે અને જ્ઞાન ન થાય એવું બને નહીં તો કેવળ જ્ઞાન એક સમયમાં બધું જાણે તો એ બધાનું જાણવું કહેવાય બધાનું જ્ઞાન થઈ શકે જો ક્રમબદ્ધ જાણવા જાય તો કેવી રીતે જ્ઞાન પૂરું થાય? કામ એ જ્ઞાન પૂરું થાય જ નહીં. તો એવું તો કેવી રીતે બને કે જગતની અંદર એવો કોઈ પણ જીવ ન હોય કે જે જગતના બધા જ્ઞેયોને ન જાણે? જ્ઞાનનું કામ શું છે? જ્ઞેયોને જાણવાનું. તો પૂર્ણ જ્ઞાન હોય તે બધા જ્ઞેયોને એક સમયમાં જાણે. તો જૈન દર્શનની અંદર કેવળ જ્ઞાનનો બહુ મહિમા છે અને એને આધારે તો બીજી કેટલી બધી વાતો આપણને કહેવામાં આવી છે. અને બીજી વાત એક જ છે કે એ સત્ય જાણે. કેવળ જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન છે, જેમ છે તેમ, કોઈપણના અવલંબન વિના પ્રત્યક્ષ જાણે દરેક દરેક વસ્તુ, અને પૂર્ણ રીતે જાણે. એટલે કે એને જે કંઈ વાત કહી હોય એની અંદર કોઈપણ પ્રકારે આપણે શંકા કરવાનું સ્થાન રહેતું નથી, કેમ કે એવા સમર્થ જ્ઞાનથી એ વાત કરી રહ્યા છે. જેમ જો એમ જોઈને વાત કરી રહ્યા છે, પૂર્ણ જોઈને, અધૂરું જોઈને નહીં. માટે એમને આપણે આપ્ત કહીએ છીએ, અને જે શાસ્તા પુરુષ પણ એમને કહીએ છીએ. એટલે કે આપણે શિક્ષણ જે આપે, શિક્ષા આપે કોની? પરમાર્થ માર્ગની. એ પરમાર્થ માર્ગની શિક્ષા આપે એની અંદર કોઈપણ ઠેકાણે એમની જરા પણ ભૂલ હોય નહીં. જેમ છે તેમ જ વસ્તુનું સ્વરૂપ બતાવ્યું હોય અને એમને જેમ કહ્યું છે તેમ જ મોક્ષ માર્ગ હોય, બીજા અન્ય દર્શનો અનેક વાતો કરી હોય તેની અંદર ક્યાંય ને ક્યાંય ભૂલ થવાનો સંભવ છે, પણ અહીંયા કેનારને કેવળ જ્ઞાન છે એટલે કોઈપણ પ્રકારે ભૂલ થવાનો સંભવ છે જ નહીં. એટલે એમને જે કંઈ કહ્યું છે તે વસ્તુ જેમ છે તેમ આપણે અંગીકાર કરવાની. કોઈ વખત બને ત્યાં સુધી તો દરેકે દરેક વાત સમજીને અંગીકાર જ હંમેશા કરવાની. પણ છતાં કોઈ કોઈ વાતો શાસ્ત્રમાં એવી પણ હોય કે આપણે એ વખતે ન સમજી શકીએ, તો એમ જ છે એમ શ્રદ્ધા કરવાની. અને પછી ભવિષ્યમાં કોઈ વિશેષ જ્ઞાનને પૂછવાનું, અગર જયારે આપણો પોતાની શુદ્ધિ વિશેષ થાય ત્યારે આપણને સમજાઈ જાય. તો અહીંયા આચાર્ય સમંત ભદ્ર મંગળાચરણ કરે છે અને એની ટીકા. હવે એની ટીકાની અંદર નમો એટલે નમસ્કાર હો કોને? તો કે વર્ધમાન આય અંતિમ તીર્થંકર શ્રી વર્ધમાન સ્વામીને અથવા તીર્થંકરોના સમુદાયને. વર્ધમાન સ્વામીનો વ્યુત્પિત અર્થ કેવી રીતે થાય છે? આવો એટલે સમસ્ત પ્રકારે, રુદ્ધમ એટલે પરમતિશયને પ્રાપ્ત થયું છે, માન જેમનું કેવળ જ્ઞાન તે વર્ધમાન છે. શ્રી વર્ધમાન, શ્રી એટલે લક્ષ્મીથી અર્થાત અંતરંગ અને બહિરંગ લક્ષ્મીથી સમસરણ આદિરૂપ બહિરંગ લક્ષ્મી અને અંતરંગ અનંત દર્શન અનંત જ્ઞાનાદિ અનંત ચતુષ્ટયરૂપ અંતરલક્ષ્મીથી ઉપલક્ષિત જે વૃદ્ધિ પામે તે વર્ધમાન છે એમ વ્યુત્પત્તિ અર્થ છે. જેમણે પોતાના આત્માના અથવા ભવ્ય જીવોના આત્માના મળનો એટલે કે જ્ઞાનાવરણાદિ કર્મોનો પાપ કર્મોનો નાશ કર્યો છે. કર્મો છે એ બધાને મહાપુરુષો પાપરૂપ જ ગણે છે. પુણ્ય આધ્યાત્મમાં પુણ્ય પાપનો કોઈ ભેદ હોતો નથી, કેમ કે કર્મ જે છે એનું ફળ હંમેશા દુઃખ છે. એટલે કર્મને દુઃખરૂપ જ ગણે છે. એટલે બધા કર્મો, આઠે આઠ બધા કર્મો, એમાં સાતાવેદની અસાતાવેદની એ બધા સાતાવેદનીને પણ એ પ્રકારમાં ગણવામાં આવ્યું છે. અને એવા તેમને જેમની કેવળ જ્ઞાનરૂપી વિદ્યા શું કરે છે? તો કે દર્પણની જેમ આત્મામાં પ્રગટ કરે છે. કોને? ત્રણ લોકને. કેવા લોકને? અલોકાકાશ સહિત. આનો અર્થ એ છે કે જેમ દર્પણ નીચ ઇન્દ્રિયોને અગોચર એવા મુખાદિને પ્રકાશિત કરે છે, તેમ તેવા પ્રકારના અલોક સહિત ત્રણેય લોકને તેમનું જ્ઞાન પ્રકાશિત કરે છે. એટલે કે આ હંમેશા એક પછી ટીકા હોય છે ને, અમુક ટીકાકાર એવા હોય કે એક 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 શ્લોકના એક 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 શબ્દનો અર્થ કરીને ટીકા કરે. અમુક એવા હોય કે એક એકનો અર્થ ન કરે અને એમને મસ્ત ટીકા લખે. તો અહીંયા એમને એક 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 શબ્દનો અર્થ કરીને ટીકા લખી છે. હવે અમે ભાવાર્થ કહે છે કે જેઓ સમસરણ આદિરૂપ બહિરંગ લક્ષ્મીથી તથા અનંત દર્શનાદિ અનંત ચતુષ્ટયરૂપ અંતરલક્ષ્મીથી વિભૂષિત છે. તીર્થંકરને આપણે ત્યાં જૈન દર્શનમાં બહુ મોટો મહિમા છે. કેમ કે એમને 34 અતિશયો હોય છે. અતિશયો એટલે આશ્ચર્યકારક વાતો. કે એમને સમસરણ હોય, સમસરણની અંદર દેવોએ રચના કરી હોય, એમાં સમસરણની તાકાત ગમે એટલા જીવો હોય તેમાં સમાઈ જાય. સમસરણ એવું હોય કે એની અંદર દરેક જીવો પોતપોતાના વેરવાદી ભૂલી જાય. આવા સમસરણની રચના કરી હોય, સમસરણ તો મોટું વર્ણન હોય છે, અને એ દેવો દ્વારા કરવામાં આવે. અને પોતાને 34 અતિશયો હોય છે, 34 અતિશયો સહિત. તો આપણે ત્યાં તીર્થંકરનો આ વાત હંમેશા કહેવામાં આવે છે. એમના વાણી છે એને 35 ગુણો સહિત વાણી હોય, અને એમને પોતાને 34 અતિશય હોય. 10 તો એમને જન્મથી હોય છે, 10 કેવળ જ્ઞાન પ્રગટે ત્યારે થાય છે, અને 14 પછી દેવકૃત હોય છે. ટૂંકમાં બહુ મોટો આ બધા પુણ્યનો ઠાઠ છે, પુણ્યનો ઉદય છે. તો આપણે ત્યાં એ વાત ને જરા જૈન દર્શનની અંદર આ વાતનો વિસ્તાર વિશેષ કરવામાં આવ્યો છે. તો એ તો થઈ એમની પુણ્યની લક્ષ્મી, બાહ્યની લક્ષ્મી થઈ. અંતરંગ લક્ષ્મીમાં શું થયું કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત સુખ, અનંત વીર્ય એ સહિત હોય છે. એટલે કે એમને ચારે ઘનઘાતી કર્મનો નાશ કર્યો છે, તો ચાર ઘનઘાતી કર્મનો નાશ થાય તો આ બધી વાતો ની ઉત્પત્તિ થાય. એટલે અનંત જ્ઞાન, જ્ઞાનાવરણી જાય એટલે અનંત જ્ઞાન, દર્શનાવરણી જાય તો અનંત દર્શન, મોહનીય જાય, મોહનીય કર્મ જાય તો અનંત સુખ એને ઉત્પન્ન થાય, અને અંતરાય કર્મ જાય તો અનંત વીર્યની ઉત્પત્તિ થાય, અનંત દાન, અનંત લાભ, એ બધો ભોગ ઉપભોગ, એ બધો અનંત પ્રકારની રિદ્ધિ હોય. આ અંતર્ગુણોની વાત થઈ, અને બાહ્યની અંદર સમસરણાદી હોય. તો આવા જે ભગવાન છે, એ ભગવાન ને એ વર્ધમાન સ્વામીને પોતે નમસ્કાર કરે છે. જેમણે પોતાના આત્માના અથવા ઉપદેશ દ્વારા ભવ્ય જીવોના આત્માના જ્ઞાનાવરણાદિ પાપમળનો નાશ કર્યો છે, અને જેમના કેવળ જ્ઞાનાદિ રૂપ તર્પણમાં અલોક આકાશ સહિત છ દ્રવ્યોના સમુદાય રૂપ સમસ્ત લોક પોતાથી ભૂત ભવિષ્ય અને વર્તમાનની સમસ્ત અનંત અનંત પર્યાયો સહિત યુગપત પ્રતિબિંબિતા, યુગપદ એટલે કે સાથે, તેવા અંતિમ તીર્થંકર શ્રી વર્ધમાન સ્વામીને ગ્રંથ કરતા શ્રી સમંત ભદ્રાચાર્ય અહીં નમસ્કાર કર્યો છે. ગાથાના પહેલા અર્ધભાગમાં સર્વજ્ઞતાનો ઉપાય બતાવ્યો છે. તેનો અર્થ એ છે કે ભગવાન જ્યારે પોતાના આત્મામાં લીન થયા ત્યારે ભાવ કર્મનો નાશ થયો, અને નિમિત્તરૂપ જે જ્ઞાનાવરાધિક પાપ કર્મ હતા તેનો અભાવ થયો. તેથી બંને પ્રકારના કર્મોનો, ભાવ કર્મનો અને દ્રવ્ય કર્મનો અભાવ થતા ભગવાનને સર્વજ્ઞપણું પ્રગટ થયું એમ સમજવું. આ ચરણાનુયોગ સાવકાચાર શાસ્ત્ર છે. તેનું પ્રયોજન મોક્ષમાર્ગ પ્રકાશક અધ્યાત્મા નીચે મુજબ જણાવ્યું છે. જે જીવ તત્વજ્ઞાની થઈ આ ચરણાનુયોગને અભ્યાસે છે તેને એ બધા આચરણ પોતાના વિતરાગ ભાવને અનુરૂપ ભાસે છે. તો અહીંયા જે જીવ તત્વજ્ઞાની થઈ એટલે જેને તત્વજ્ઞાની થઈ એટલે જે તત્વની યથાર્થ જેને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટ થયો એવો જીવ આ ચરણાનુયોગના શાસ્ત્રનો અભ્યાસ કરે ત્યારે એમ લાગે કે ભાઈ આ આચરણ જેવું મને પોતાને હું અનુભવું છું એ પ્રમાણે જ મારા ભાવો છે એ પ્રમાણે જ આ આચરણનો વિસ્તાર લખવામાં આવ્યો છે એમ જ્ઞાનીને લાગે. હવે હવે શ્લોક બીજો. તો આ બીજા શ્લોકની અંદર શું કહે છે? દેશયામી સમીચિન્નમ ધર્મમ ધર્મે કર્મ નિવર્હણમ સંસાર દુઃખત્તઃ સત્વાનયો ધર ઉત્તમે સુખે. હું એનો અર્થ કહે છે કે હું શ્રી સમન બંધાચાર્ય પોતાના કહે છે કે હું કર્મોનો વિનાશ કરનાર એવા સમીચીન એટલે યથાર્થ સમ્યક ધર્મને કહું છું કે જે જીવોને સંસારના દુઃખથી ઉગારીને સ્વર્ગ મોક્ષાદિના ઉત્તમ સુખમાં ધરે છે કે મૂકે છે. હું એવા ધર્મનું વ્યાખ્યાન કરવા માંગુ છું કે જેને અનુસરનાર મોક્ષના ઉત્તમ સુખને પામે અને સ્વર્ગ આદિના સુખને પણ પામે. હવે આ ભાવાર્થ આજે ટીકા એક એક શબ્દને લખી છે એનો એના ખરેખરો સારી રીતે જો કોઈ ભાવ બતાવ્યો હોય તો આ ભાવાર્થની અંદર આ જે ગુજરાતી અનુવાદક છે એમને બહુ ભાવ સારો લખ્યો છે કે હું સંસારી જીવોના દુઃખોના કારણભૂત કર્મોના વિનાશક એવા સમ્યક ધર્મને કહું છું. શું છે સંસારી જીવોના દુઃખોના કારણભૂત કારણ કોણ કે કર્મો? તો આ કર્મો આપણને ક્યારથી લાગ્યા છે? અનાદિકાળથી લાગ્યા છે, અનાદિકાળથી લાગેલા છે. પહેલા નહોતા અને પછી લાગ્યા એવું છે નહીં. તો અનાદિકાળથી જે કર્મો લાગ્યા છે એટલે કે કર્મો દ્વારા અનાદિકાળથી આ જીવો દુઃખી થઈ રહ્યા છે એ દુઃખનો નાશ એટલે જો કર્મનો નાશ થાય તો દુઃખનો નાશ થાય તો એ નાશ થાય એવા ધર્મને હું કહું છું. એ વાત હું તમને કરું છું. જે ધર્મ ચતુર્ગતિરૂપ સંસારના શારીરિક અને માનસિક દુઃખોમાંથી જીવોને છોડાવી બચાવીને ઉત્તમ સુખમાં મોક્ષ સુખમાં સ્થાપે છે ધારણ કરે છે. હવે સુખ થવા માટે બીજો કોઈ ઉપાય છે નહીં. જીવો જે કંઈ સુખને માટે ઉપાય કરે છે એ બધા ઉપાય જૂઠા છે. કેમ કે એનાથી એને સાચા સુખની પ્રાપ્તિ થાય નહીં અને જે કંઈ સંસારી સુખ પ્રાપ્ત થાય એ સુખ અલ્પકાળ રહે અને પાછું ચતુર્ય પરના આધારિત હોય અને હંમેશા ક્ષણિક અને તેનું પરિણામ શું કે સુખ ભોગવો એટલે એનું પરિણામ દુઃખ પાછું. તો સંસારના બધા સુખો દુઃખની સાથે જોડાયેલા જ છે. એનું પરિણામ દુઃખ આવ્યા વિના રહે જ નહીં. આ ભવ્ય વધારે ઇન્દ્રિયના સુખો ભોગવે તો પાપ કર્યા વિના રહે નહીં. જેટલા ઇન્દ્રિયના સુખો વિશેષ ભોગવે એટલું વિશેષ પાપ થાય અને વિશેષ પાપ થાય એટલે એને વિશેષ કર્મનો બંધ થાય અને આવતા ભવે દુઃખરૂપે પરિણામે. એટલે સાચું સુખ જેને પ્રાપ્ત કરવું છે એને આ ધર્મ સિવાય બીજો કોઈ ધર્મ માર્ગ સિવાય બીજો કોઈ રસ્તો નથી. અને મહાપુરુષો પોતાના અનુભવથી પોતે સુખી થઈને વાત કરી છે, અધર તો કોઈ વાત કર્યું નહીં છે. પોતે આ પ્રાપ્ત કર્યું છે અને બીજા જીવોને એના અંતરમાં કરુણા આવી તો આપણને પણ એ જ વાત કરી કે તમે પણ આ કામ કરો. બીજી ગમે એટલી વાત કરશો, ગમે એટલો પ્રયત્ન કરશો તો તમે સુખ પ્રાપ્ત કરી શકશો નહીં. માટે અમે આ કર્યું છે અને એ વાત અમે તમને કહી છે. અને જો તમે માની ના કરશો સુખી થશે તો આનંદ કાળથી દુઃખમાં તો જીવ છે જ. ક્યારથી દુઃખમાં જીવ છે? અનંતકાળ. તો એ અનંતકાળનું દુઃખ છેદવાનો ઉપાય એક જ છે. અને જો ધર્મ અંગીકાર નહીં કરે તો ભવિષ્યમાં આનંદ દુઃખની પરિપાટી ચાલુ રહેશે. એ કઈ બંધ થઈ શકે એમ જ્યાં સુધી કર્મ લાગેલા છે ત્યાં સુધી દુઃખનો અંત આવી શકે એમ છે નહીં. એટલે મહાપુરુષોએ આપણને સમીચીન એટલે યથાર્થ રસ્તો માર્ગ બતાવ્યો છે. હવે યથાર્થ માર્ગ આપણે સમજીને એ પ્રમાણે આપણે આચરણ કરીએ તો એ જે પ્રાપ્ત એમને કર્યું આપણે પણ પ્રાપ્ત કરીએ. એ સિવાય બીજો કોઈ રસ્તો છે નહીં. હવે આનો વિશેષતાથી અર્થ સમજાવે છે કે જે નરક તિરંચ આદિ ગતિમાં પરિભ્રમણરૂપ સંસારના દુઃખોથી જીવોને છોડાવીને ઉત્તમ અર્થાત અવિનાશી અતિન્દ્રિય મોક્ષ સુખમાં ધારણ કરે તે ધર્મ. આ ધર્મની વ્યાખ્યા આપે કે ધર્મ કરો કે ભાઈ સુખ આપે અને પોતાના સ્વરૂપમાં ધારણ કરી રાખે. સુખ તો સ્વરૂપમાં છે, સ્વરૂપની બહાર કોઈ સુખ છે નહીં. એટલે જે જીવ પોતાના સ્વરૂપને આધારે ધર્મ પ્રગટ કરે છે અને પોતાના સ્વરૂપમાં જ એકાગ્ર રહે છે એને સુખ જ થાય છે. તો ધર્મ કોને કહે કે જે ઉત્તમ સુખને આપે. આ સત્ય એટલે નિશ્ચિત ધર્મનું લક્ષણ છે. ધર્મ પોતો આત્માનો સ્વભાવ છે. ધર્મ આત્માનો સ્વભાવ છે એટલે ધર્મ કહો કે સુખ કહો પોતાના સ્વભાવમાં જ ભરેલું છે. કંઈ બહારથી લેવા જવું નથી. આત્મા કંઈ બહારથી લેવા જવાનો છે નહીં અને સુખ કંઈ બહારથી લેવા જવાનું નથી. અનંતકાળથી બહારથી સુખ માટેનો આ જીવે પ્રયત્ન કર્યો છે પણ સુખ અંદરમાં છે એ પ્રત્યે એને દ્રષ્ટિ કરી નથી અને દુઃખી સ્થિતિઓ થઈ ગયો છે. કોઈક વખતે અત્યારે આપણને અનુકૂળતા છે એવી અનુકૂળતાઓ તો કોઈક જ વખતે પ્રાપ્ત થાય છે. બાકી મોટો ભાગના જીવો તો દુઃખ 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 જ ભોગવે. આ બધા ઢોરો ને આ તે આપણે જોઈએ ને બિચારા દુઃખી દુઃખી દુઃખી. એક શરીર ટકાવી રાખવાનું બીજું કશું નહીં ને પાછું એને દુઃખનો પાર નહીં. ઠંડી ગરમી કોક મારે તાળે આ તે હિસાબ વિનાનું જીવોને દુઃખ છે. હવે એ બધામાંથી આપણે પસાર થતા 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 અત્યારે મનુષ્યભાવની પ્રાપ્તિ કરી. હવે આ મનુષ્યભાવની અંદર પણ આપણને એટલી બુદ્ધિ પ્રાપ્ત થઈ, વિવેક પ્રાપ્ત થયો, સારું ખોટું શું એનો નિર્ણય કરવાની શક્તિ પ્રાપ્ત થઈ, બુદ્ધિ પ્રાપ્ત થઈ. અને હવે જો એ યથાર્થ નિર્ણય ન કરીએ, એનો ઊંધો નિર્ણય કરી અને ધર્મને અંગીકાર ન કરી તો પછી દુઃખની પરિપાટી ચાલુ જ રહેશે. એને કોણ છોડાવે એમ છે? કોઈ કોઈને છોડાવી દઈએ? જૈન દર્શનની અંદર એ વાત તો બહુ જ સ્પષ્ટતાથી જ કહેલી છે કે આ જગતની અંદર કોઈ જીવ અગર તો શ્રી ભગવાન પોતે તીર્થંકર પોતે બીજા જીવને સુખી કરી દે એ વાત છે જ નહીં. કોઈ કાંઈને આપી દે, ભગવાન પણ કોઈને કાંઈ આપતા નથી. ભગવાન તો એટલું આપણને માર્ગ બતાવે કે ભાઈ આ માર્ગે તમે ચાલો તો અમે જે પ્રાપ્ત કરો તમે પ્રાપ્ત કરશો, પણ અમે તમને કંઈ આપી દઈએ એવું જૈન દર્શન માનતું નથી. જૈન દર્શન માને છે કે દરેકે દરેક આત્મા પરિપૂર્ણ છે. દરેકે દરેક આત્મામાં પૂર્ણ સુખ તો ભરવું પડ્યું છે, શક્તિરૂપે વર્તમાનમાં ભરવું પડ્યું છે. હવે એ શક્તિનો આવિર્ભાવ આપણે કરવાનો છે અને એ આવિર્ભાવ કેમ કરવો એની રીત આપણને ભગવાન બતાવે. ભગવાન આપણે સુખી કરી દે એ વાત જૈન દર્શનને માન્ય નથી. કેમ? કોઈ આપણને સુખી કરી દે પણ સુખ તો આત્મામાં થયો તો કોઈ આપણે આત્મા થોડો આપી દેવાના છે? કોઈ કંઈ સુખી કરી દે એવી વસ્તુ છે જ નહીં. લોકો અત્યારે જ્યાં આ જગત એમ કે ભગવાને બનાવ્યું છે અને ભગવાન જ બધું કરે છે એવી માન્યતા જે દર્શનની છે તેમાં એક આ મોટી મુશ્કેલી આ ઉત્પન્ન થાય છે કે પોતાના પુરુષાર્થ તરફ જે જાગૃત બહુ નથી થતો અને જાણે ભગવાન મને બધા અગર તો સદગુરુ અગર તો એવા કોઈ મોટા પુરુષ બધું મને કરી દેશે એવો ભાવને થઈ જાય છે. ત્યારે જૈન દર્શનમાં તો એ વાત કરવામાં આવી છે કે આ જગત તો અનાદિ અનંત કાળથી છે. આ જગત કોઈ ઉત્પન્ન કર્યું જ નથી. આત્મા નિત્ય જ છે, પરમાણુ પણ નિત્ય જ છે, એ કોઈ કાળનો નાશ થઈ શકે નહીં. વર્તમાન સાયન્સ પણ આપણને એમ કહે છે કે જગતની અંદર કોઈ પણ મેટર હોય, કોઈ પણ પદાર્થ હોય, એનો કદી સર્વથા નાશ થઈ શકે નહીં. એનું રૂપાંતર થાય, સ્થળાંતર થાય પણ નાશ ન થઈ શકે. એમ જૈન દર્શન પણ એમ જ કહે છે કે આત્મા અનાદિ અનંત છે, એ કોઈથી બને નહીં. નવો કોને ઉત્પન્ન નવો કરે એમ કે આત્મા પણ ભગવાને બનાવ્યો એ તો નવો થઈ ગયો તો પછી નિત્ય રહ્યો નહીં. અને શું આમાં તો કેટલા બધા પ્રશ્નો, ભગવાનને શું જરૂર હતી? હું આ જો પાછા બધા શાસ્ત્રો એમ કહે છે કે સંસાર તો દુઃખરૂપ જ છે, તો એવા દુઃખરૂપ સંસાર બનાવવાનું ભગવાનને પ્રયોજન હોય જ નહીં. ભગવાન તો કરુણાનિધિ છે. જીવોને સુખી કરે ભગવાન કહે કે દુઃખી કરે? દુઃખી તો બધા રાક્ષસો હોય, જેમ દેવ અને દાનવ. દાનવ લોકોને દુઃખી કરે કે દેવ કે તો દુઃખી થોડું કરે? એવું જગત બનાવે એ કલ્પના યથાર્થ નથી. અને વેદાંતની અંદર પણ જો જોઈએ તો એક જ તત્વ છે એ પ્રમાણે તત્વદર્શી તો એમ જ વાત કરી છે. સાંખ્યદર્શનની અંદર એ સાંખ્યદર્શનમાં અમુક એક મત છે કે એમાં એ લોકો માને કે આ બધું ભગવાને બનાવ્યું, રચના કરી, પણ એ પ્રકૃતિ અને પુરુષ એ બે તત્વને માને છે. તો જૈન દર્શનની અંદર તો આ વાત બહુ સ્પષ્ટ કરી દીધી છે કે દરેકે દરેક આત્મા પૂર્ણ છે, દરેકે દરેક આત્મા પોતાનું પૂર્ણ સ્વરૂપ પોતે પ્રગટ કરી શકે છે, અને એ જે વિધિ બતાવે મહાપુરુષોએ જે રીતે પોતાનો આત્માની પ્રાપ્તિ કરી એ વિધિ બતાવે એવી રીતે પોતે પ્રાપ્ત કરી શકે. તો અહીં એ વાત જ કરી, ધર્મ તો આત્માનો સ્વભાવ છે, આત્માની અંદર છે. તીર્થ, મંદિર, મૂર્તિ આદિ તથા દેવ, ગુરુ આદિ પર પદાર્થમાં ધર્મ નથી. ધર્મ તો આપણા આત્મામાં છે કે આત્માની બહાર કંઈ નથી. માટે સ્વાસ્ત્રય દ્વારા પરનું અવલંબન છોડી પોતાના જ્ઞાતા દ્રષ્ટારૂપ સ્વભાવનું શ્રદ્ધાન અનુભવન તથા જ્ઞાયક સ્વભાવમાં પ્રવર્તનરૂપ આચરણ કરવું તે સમીચીન નિશ્ચિત ધર્મ છે, એ યથાર્થ ધર્મ છે. ધર્મ કંઈ બહારથી છે નહીં. દેવગુરુ શાસ્ત્ર એનો પ્રત્યેનો આપણે વિનય ભક્તિ આદિ હોય, પરંતુ એ વિનય ભક્તિ આદિ જે છે એ પણ શુભ ભાવમાં જાય છે, એ શુદ્ધ ભાવમાં જતા નથી. એ પણ શુભ ભાવનો કારણ, બંધનું કારણ છે, શુભ કર્મનો બંધ એનાથી પડે છે. પણ સાચો ધર્મ તો સ્વના એટલે પોતાના આશ્રય જ પ્રગટે છે. આત્માનો આશ્રય કરવાથી જ પોતાની જે પૂર્ણ પોતે છે એવો નિર્ણય કરે, અને પૂર્ણ જે પોતાનું સ્વરૂપ છે, હું તો પૂર્ણ જ છું, અનાદિ અનંત પરિપૂર્ણ શુદ્ધ બુદ્ધ આનંદ રૂપ જ છું, એ ભાવનાના બળે ધીરે 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 જગતથી દ્રષ્ટિ હટી અને પોતાના સ્વરૂપને પોતે અનુભવ કરે અને પછી એમાં સ્થિર થાય, એ પ્રમાણે ધર્મ પ્રગટે. પ્રસ્તુત શ્લોકમાં સમીચીન અને કર્મ નિર્વહન અને ધરતી ઉત્તમે સુખે આ શબ્દોનો નિશ્ચિત ધર્મને સૂચવે છે. કારણ કે નિશ્ચિત ધર્મ જીવને ઉત્તમ સુખમાં ધરતો હોવાથી યથાર્થ છે, અભાદિત છે, તેનાથી કર્મનો નાશ થાય છે અને તેનાથી ઉત્તમ સુખની પ્રાપ્તિ થાય છે. હવે આપણે ત્યાં જૈન દર્શનમાં એક વાત છે કે નિશ્ચય અને વ્યવહાર એ બે વાતો કરવામાં હંમેશા આવી છે બધે ઠેકાણે, કે ભાઈ નિશ્ચિત ધર્મ શું, વ્યવહાર ધર્મ શું, નિશ્ચિત સમ્યક દર્શન શું, વ્યવહાર સમ્યક દર્શન શું, નિશ્ચિત સમ્યક જ્ઞાન શું, વ્યવહાર સમ્યક જ્ઞાન શું, નિશ્ચય ચારિત્ર શું, વ્યવહાર ચારિત્ર શું, એ પ્રમાણે આપણે ત્યાં બધે આખા જૈન દર્શન અંદર આ પ્રકારે વિવેચન કરવામાં આવ્યું છે. એટલે આ વાત આખા શાસ્ત્રની અંદર ઠેર ઠેર આવવાની આવવાની ને આવવાની. હવે વ્યવહાર ધર્મ જે છે એ સ્વભાવરૂપ છે, તે આશ્રવ તત્વ છે, તેનાથી કર્મ બંધ થાય છે પણ કર્મનો નાશ થાય નહીં, અને તેનાથી સ્વર્ગાદીનું સુખ પ્રાપ્ત થાય પણ મોક્ષનું સુખ પ્રાપ્ત થાય નહીં, એમ ટીકાકારનો ભાવ સમજવો. કેમ કે શુભભાવ કરી દયા, દાન, વ્રત, ભક્તિ, તપ, દીક્ષા આ લોકો વર્તમાનમાં છે લઈ લઈએ, પણ એનાથી શું થાય કે પાપ રોકાય અને પુણ્યની પ્રવૃત્તિ કરે, ભગવાનના દર્શન કરે, ભગવાનની પૂજા કરે, ભગવાનના ગુણગાન ગાય, જાત્રા કરે, શાસ્ત્ર આદિ વાંચે, તો એનાથી શું થાય કે શુભ ભાવનો બંધ પડે એમ. પણ પછી પોતે સમજી અને પોતે જેમ જેમ નિર્ણય કરે કે હું તો આવું જ મારું સ્વરૂપ છે, એવો જેટલો જેટલો નિર્ણય થાય તેટલો તેટલો પોતાના સ્વરૂપમાં આવે અને સ્વરૂપમાં સ્થિર થતા અને સ્વરૂપનો અનુભવ થતા એને ધર્મની શરૂઆત થાય છે. એ સાચો ધર્મ છે. એ સાચો ધર્મ આત્મામાં છે. આત્મામાં જ્ઞાન છે, આત્મામાં દર્શન છે, આત્મામાં ચારિત્ર છે. એટલે ઉમાસ્વતી મહારાજે તો આ સૂત્રમાં પહેલું સૂત્ર કહ્યું છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, મોક્ષનો માર્ગ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર છે, અને એ આત્મામાં છે, આત્માની બહાર ક્યાંય છે નહીં. અને વ્યવહાર ધર્મ છે એ તો શુભાવરૂપ છે, શુભ ભાવ છે એ કર્મબંધ, એ આશ્રવ છે. આશ્રવ શુભ અને અશુભ એ આશ્રવ તત્વ છે. એટલે શુભ કરીએ કે આપણે શુભ કર્મ કરીએ તેથી આપણને બંધ તો થાય, પહેલામાં તીવ્ર બંધ થાય, આમાં અલ્પ બંધ થાય, પણ બંધ ત્યાં આવીને ન રહીએ. દંડ તો દંડ જ છે, પછી 5 રૂપિયાનો દંડ થાય કે 1000 રૂપિયાનો દંડ થાય, એમ શુભ કે અશુભ બંને ભાવો આપણે કર્મબંધનું કારણ છે. તો વ્યવહાર ધર્મ જે છે એટલે મન વચન અને કાયાના જે શુભ પ્રવૃત્તિ આપણે કહીએ એનાથી આપણને શુભ બંધ પડે. તો મન વચન કાયાની શુભ પ્રવૃત્તિ તે વ્યવહાર ધર્મ છે. આ શ્રાવકાચારનું શાસ્ત્ર છે. શ્રાવકનું ગુણસ્થાન પાંચમું છે. મુનિપદ ધારણ કર્યા વિના અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા વિના કોઈ મોક્ષ પામે નહીં. ભગવાનના કાળમાં પણ ચરમ શરીરી જીવ હોય તે જ મોક્ષ પામે છે. શ્રાવકને સમ્યક્ત્વ પૂર્વક શુભ ઉપયોગ હોય છે, તેથી તેવા શુભ ભાવના પ્રશસ્ત ફળભૂત સર્વજ્ઞેશ તે પ્રથમ પામે છે. પછી મનુષ્ય તે અલ્પભાવમાં પોતાનો પુરુષાર્થ વધારે મોક્ષને પામે છે. તેથી ટીકાકાર આચાર્ય સ્વર્ગનું અને મોક્ષનું સુખ ધર્મથી પ્રાપ્ત થાય છે એમ કહ્યું છે. આ શ્રાવકાચાર શાસ્ત્ર છે ને, તો શ્રાવક જે છે તે મોક્ષે જાય નહીં. કેમ કે મુનિપદ ધારણ કરવાના મોક્ષ થાય નહીં. તો શ્રાવક કોને કહેવો કે જેને આત્મદર્શન હોય, સમ્યક જ્ઞાન હોય, સમ્યક દર્શન હોય એને જ સાચો શ્રાવક ગણવામાં આવ્યો છે. જેને ન હોય એને પછી વ્યવહારથી શ્રાવક ગણે. જૈન ધર્મને માનતો એને વ્યવહારથી શ્રાવક ગણે, પણ સાચો શ્રાવક તો સમ્યક દર્શન સહિત જ હોય અને પાંચમું ગુણ સ્થાનક હોય, એટલે એને બે કષાયનો અભાવ થયો. તો આવા શ્રાવક હોય એને શુભ બંધ પડે. કેમ કે મિથ્યાત્વ જવાથી એને તીવ્ર પાપનો તો બંધ ક્યાંય પડતો જ નથી. તો શુભ બંધ પડે તો એ શુભ બંધનું ફળ શું કે એ સ્વર્ગમાં જાય. સમ્યક દ્રષ્ટિ જીવો જો આયુષ્યનું આગલા ભાવના આયુષ્ય બાંધી ન દીધું હોય તો એ હંમેશા નિયમથી સ્વર્ગમાં જાય. કલ્પવાસી દેવ થાય એ હલકો દેવ પણ ન થાય. જેને સમ્યક દર્શન ધારો, એક જીવે સમ્યક દર્શન પ્રગટ કર્યું અને પછી એને આયુષ્યનો બંધ કર્યો તો એ હંમેશા સમ્યક દર્શન વમન નાખ્યું હોય તો સમ્યક દર્શન સહિત જેને આયુષ્યનો બંધ કર્યો એ હંમેશા દેવલોકમાં જ જાય, એ બીજા જાય નહીં. એ કોઈ દિવસ સ્ત્રી પર્યાયમાં જાય નહીં, નપુષ પર્યાયમાં જાય નહીં, તિરિંચમાં કોઈ દિવસ જાય નહીં, પણ કલ્પવાસી દેવ જ થાય. અને ત્યાંથી ચવી અને સમ્યક દર્શન સહિત પાછા આવે અને અહીંયા મનુષ્ય થાય અને મનુષ્યની અંદર પછી એ મુનિપદ ધારણ કરે અને પછી મોક્ષે જાય. પણ મુનિપદ ધારણ કર્યા વિના મોક્ષે જઈ શકે નહીં. મુનિપદ ધારણ કરો કે સમ્યક ચારિત્ર, ચારિત્ર વિના મોક્ષે જાય નહીં. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન બે હોય પણ સાથે સમ્યક ચારિત્ર હોવું જરૂર છે. હવે સમ્યક ચારિત્રના બે પ્રકાર, એક શ્રાવકનું એટલે દેશ ચારિત્ર અને મુનિનું પૂર્ણ ચારિત્ર, તો આ બે પ્રકાર. તો આ શ્રાવકાચાર શાસ્ત્ર છે. તો આ શ્રાવકાચાર શાસ્ત્રમાં એટલા માટે કહ્યું કે ભાઈ એને સ્વર્ગનું સુખ પ્રાપ્ત થાય એટલે સમ્યક દર્શિ હંમેશા સ્વર્ગમાં જયા વિના રહે નહીં. ત્યારે કોઈ મુનિ હોય અહીંયા અને એમને કેવળ જ્ઞાન પ્રગટ ન કર્યું અને એમનું આયુષ્ય પૂરું થયું તો એ પણ દેવલોકમાં જ જવાના અને પછી ત્યાંથી ચવીને પાછું મનુષ્ય થઈ અને વળી પાછું ફરી મુનિપદ ધારણ કરી અને પછી કેવળ જ્ઞાન પ્રગટ કરીને મોક્ષે જાય. હવે કેટલા સમ્યક દર્શન થયા પછી જીવને કેટલા ભાવ થાય, તો કે ભાઈ સામાન્ય રીતે 15 ભાવમાં મોક્ષે જાય સમ્યક દર્શન થયા પછી. કાં તો કોઈ તેજ ભાવે જાય, કોઈ 3 ભાવે જાય, કોઈ 15 ભાવે જાય. અને કોઈક જીવ એવો હોય કે એને લાંબો કાળ લાવે, અદભુત કે પરાવર્તન કાળ લાગે, તો કોઈક જીવ આશરે, મોટાભાગના જીવોને આશરે નહીં. પણ એ જાય મોક્ષમાં જાય તો ખરો જ. આજે આ મિથ્યા દર્શન છે, મિથ્યા દ્રષ્ટિ જીવ એને તો કોઈ નિયમ છે જ નહીં કે મોક્ષમાં જાય એવો. પણ સમ્યક દ્રષ્ટિ છે એને તો નિયમથી મોક્ષમાં જવાનો, કેટલો કાળ લાગે કે બસ 15 ભાવ. કોઈક જીવની અપેક્ષા અર્ધપુત પરાવર્તન કાળ સમય સુધી સંસારમાં રહીને પછી મોક્ષે જાય. એટલે એને ટિકિટ, જેને સમ્યક દર્શન આત્મજ્ઞાન થાય એને મોક્ષની ટિકિટ મળી ગઈ. બસ એ જશે જશે અને જશે. હવે ધર્મનું લક્ષણ કે છે કે ધર્મનું લક્ષણ શું છે, ધર્મ કેવો કોને. આ શ્લોક ત્રીજો છે કે સદ્દ્રષ્ટિ જ્ઞાન વૃત્તિ નામ ધર્મમ ધર્મેશ્વરા વિદુઃ અદીય પ્રત્યનિકાની ભવંતી ભવ પદ્ધતિ. કે ધર્મનું સ્વરૂપ શું છે, ધર્મનું લક્ષણ શું છે, કે ધર્મનું સ્વરૂપ શું છે. તો કે ધર્મના પ્રતિપાદક વા તીર્થંકર દેવે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રને એ ત્રણેયની એકતાને ધર્મ કહે છે. તેનાથી જે વિપરીત મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર છે તે સંસાર પરિભ્રમણનું કારણ છે. આ હવે આ ધર્મની વ્યાખ્યા આપે કે ધર્મ કેવો કોને, કોઈ જ્યાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ ત્રણેય હોય તેને ધર્મ, ત્યાં જ ધર્મ છે, બીજી ક્યાંય ધર્મ છે નહીં. તો આ ધર્મનું લક્ષણ બતાવ્યું. હવે આમાં ભાવાર્થ કે છે, આપણે ટીકા છે એ તો શબ્દ રૂપ છે એટલે આપણે વાંચતા નથી, પણ આ ભાવાર્થ અને પછી એનો વિશેષ અને વિવેચન કર્યું છે, બહુ સારું વિવેચન એને કરેલું છે. તો ભાવાર્થમાં શું છે કે જીનેન્દ્ર દેવે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રને ધર્મ અર્થાત મોક્ષ માર્ગ કયો છે, ધર્મ કહો કે મોક્ષ માર્ગ કહો, અને તેનાથી વિપરીત મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્રને સંસાર માર્ગ કયો છે. સમ્યક દર્શન અધિરૂપ ધર્મ રત્નત્રયરૂપ ધર્મ સુખનું કારણ છે. આને રત્નત્રય કે સમ્યક દર્શન રત્ન છે, સમ્યક જ્ઞાન રત્ન છે અને સમ્યક ચારિત્ર પણ રત્ન છે, એટલે રત્નત્રય ત્રણેય રત્નો, આ ત્રણ રત્ન હોય તો જ મોક્ષની પ્રાપ્તિ થાય. અને મિથ્યા દર્શન આદિ રૂપ અધર્મ તે સંસાર પરિભ્રમણ રૂપ દુઃખનું કારણ છે. હવે આ ઉપર વિશેષ વાત થોડી એમને બહુ સારી લખી છે, કેમ કે સમ્યક દર્શન જે છે એ જ મુખ્ય વસ્તુ છે અને એનું લક્ષણ પાછું આના પછીના ચોથા શ્લોકમાં આવે છે. પણ આમણે નિશ્ચય ધર્મ, વ્યવહાર ધર્મ, ધર્મ કોને કેનું વિવેચન સારું કર્યું છે તો કહે છે કે વિપરીત અભિનિવેશ રહી જીવાદી તત્વોનું સિદ્ધાંત સમ્યક દર્શન છે. એ વાત આગળ પણ પિસ્ત સાથે કહેશે કે સંશય વિપર્ય અને અનિવ્યસાન રહીત પોતાના આત્માનું તથા પરનું યથાર્થ જ્ઞાન તે સમ્યક જ્ઞાન છે. જીવાદી તત્વોનું શ્રદ્ધાંત સમ્યક દર્શન છે. પોતાના આત્માનું તથા પરનું, સ્વપરનું જ્ઞાન, જ્ઞાન તો સ્વ અને પર બેને જાણે ને, તો યથાર્થ જેમ છે તેમ જાણે ને સમ્યક જ્ઞાન કે, અને સમ્યક દર્શન જ્ઞાનપૂર્વક આત્મામાં સ્થિરતા તે સમ્યક ચારિત્ર છે. આત્મામાં સ્થિર થવું, આત્મામાં સ્થિર થવું એને સમ્યક ચારિત્ર કે, વિતરાગ ભાવને કો એ પણ સમ્યક ચારિત્ર છે, અને રાગ દ્વેષનો અભાવ એ સમ્યક ચારિત્ર, રાગ દ્વેષનો અભાવ રૂપ સમ્યક ચારિત્ર. તો કોઈ ઠેકાણે રાગ દ્વેષનો નાશ થતા, નાશ થતા મોક્ષ પર પ્રેમ કહ્યું, ચારિત્ર પર પ્રેમ કહ્યું હોય, ક્યાં પોતાના સ્વરૂપમાં સ્થિરતા થાય એને કહ્યું હોય, એટલે કર્મની અપેક્ષા એ વાત કરી હોય, એને સ્વભાવની અપેક્ષા એ વાત કરી હોય. તો આ પ્રમાણે શ્રી પ્રવચન પ્રવચન સારમાં પણ એ ત્રણની એકાગ્રતા થતાં જ મોક્ષ માર્ગ કયો છે. માટે એમ જાણવું કે તત્વ શ્રદ્ધા વિના તો રાગાદી ઘટાડવા છતાં પણ મોક્ષ માર્ગ નથી, તથા રાગાદી ઘટાડા વિના તત્વ શ્રદ્ધા જ્ઞાનથી પણ મોક્ષ માર્ગ નથી, પણ એ ત્રણેય મળતા સાક્ષાત મોક્ષ માર્ગ છે. તો શું કહ્યું, તત્વાત શ્રદ્ધાંત સાચું ન હોય એટલે પોતાના આત્માનું જેવું તત્વ, એટલે તત્વાત્મા પોતાનું તત્વ, પોતાનું જીવ પણ આવી જાય ને, એનું યથાર્થ સિદ્ધાંત એનો અનુભવ વિના તો રાગાદી ઘટાડે. ઘણા જીવો રાગને ઓછા કરે, રાગને ઓછા કરે, પાપ જેમ જેમ પાપ ઓછું થાય અને પુણ્યનો ભાવ કરે તેમ તેમ એને રાગ ઓછા થાય. પણ માત્ર બાહ્ય એટલા રાગ ઓછા કરવાથી, સમ્યક દર્શન વિના રાગ ઓછા કરવાથી મોક્ષની કે ધર્મની પ્રાપ્તિ થાય નહીં. અત્યારે જે ચાલી રહ્યું છે કે સમ્યક દર્શન થયા વિના જ દીક્ષા આદિ લઈ લે, તો એમાં શું થાય કે જે ચારિત્ર પાડવામાં આવે તો એનાથી શુભ બંધ આપણને એમને પડે, પણ મિથ્યાત્વ તો ઉભું ન ઉભું રહે. એટલે એ સિવાય અગર તો શ્રાવકના આપણે બાર વ્રત લઈ લઈએ તો બાર વ્રત દ્વારા શું થાય કે પાપ ઓછો થાય અને પુણ્યનો બંધ પડે. પણ સમ્યક દર્શન વિના આ કષાય ઓછા થાય ખરા, પણ કષાય જાય કરે નહીં. તો તથા રાગાદી ઘટાડા વિના તત્વ શ્રદ્ધાંત જ્ઞાન પણ મોક્ષ માર્ગ નથી. કોઈ એમ કે અમને તત્વ શ્રદ્ધાંત અને અમારા રાગાદી ઓછા છે તો એવું ન બને. તત્વ શ્રદ્ધાંત જેને થાય એને જ્ઞાન પણ યથાર્થ થાય અને એને રાગાદી પણ ઓછા થયા વિના રહે નહીં. કેમ કે અંતાનુબંધી કસાય જતા રહીએ એટલે ખૂબ રાગ ઓછો થયા વિના રહે જ નહીં. સમ્યક દર્શન થાય એટલે રાગ ઓછો થયા વિના રહે જ નહીં. અને પછી જે બાકી રાગ રહ્યો ચારિત્ર મોહનો એ પોતાના પુરુષાર્થ દ્વારા સમ્યક દ્રષ્ટિ જીવ એ રાગને પણ રાગનો પણ નાશ કરે છે. એટલે કે પોતાના સ્વરૂપમાં જેટલી જેટલી સ્થિરતા થાય એટલો એટલો રાગનો નાશ થતો જાય છે. શું કહે છે કે અજ્ઞાન દશામાં જીવો દુઃખ ભોગવી રહ્યા છે તેનું કારણ તેમને પોતાના સ્વરૂપની ભ્રમણા છે. એટલે કે જેમ માણસ દારૂ પીએ તો શું થાય, એને ભ્રમણા ઉત્પન્ન થઈ જાય, પોતે એનું મગજ યથાર્થ કામ કરે નહીં, અને પોતે હોય તો મજૂર દારૂ પીધું હોય ને પોતે જાતને રાજા માને, હું તો રાજા છું, પોતે પડ્યો હોય ગટરની અંદર માને કે હું મેલમાં પડ્યો છું, એને ભ્રમણા થઈ જાય. ભ્રમણા થઈ જાય જેમ કે આપણે લાલ ચશ્મા પહેર્યો તો આખું દુનિયા લાલ દેખાય, લાલ જગત થોડો આખું લાલ થઈ ગયું છે, આ તો તમે ચશ્મા પહેર્યા એવું તમને આપણને દેખાય. એમ મિથ્યાત્વ રૂપી દારૂ આ જીવે અનાદિકાળથી પીધો છે એટલે એને એના સ્વરૂપનું ભ્રમણા થઈ ગઈ છે. તો કહે છે કે સ્વરૂપનું ભ્રમણ, આ ભ્રમણાની મિથ્યા દર્શન અથવા ખોટી માન્યતા કહે છે. એની માન્યતા ખોટી થઈ ગઈ. શું ખોટી થઈ ગઈ? આ શરીર તે હું, આ ઘર તે મારું, આ બૈરા છોકરા બધા તે મારા, આ ગામ મારું, આ મારું, આ મારું, એમાંનું કાંઈ નહીં એનું, છતાં એમાં પોતાપણું માને. એ વાત કરે છે કે આ ભ્રમણા, જેમ આપણે ભ્રમણા નથી થતો, અંધારું હોય તો દોડું પડ્યું તો સાપ દેખાય, એ ભ્રમણા થઈ ને, છે તો નહીં ત્યાં. હવે એ સાપને કાઢવો હોય તો એક જ ઉપાય, કયો ઉપાય, બત્તી લઈ આવો. કઈ એ દોડીનો સાપ કઈ લાકડી માર્યાથી મરે નહીં, દોડીના સાપને લાકડી મારીએ તો કઈ સાપનો નાશ થાય નહીં. તો એનું તો એક જ કામ, શું કે ભાઈ દીવો લાવો. એમ યથાર્થ જ્ઞાન આપણે જો કરીએ તો જ્યાં પોતાપણું ખોટી રીતે કર્યું છે એ બંધ થાય, અને સાચું પોતાપણું ક્યાં કરવા જોયું એનું એને જ્ઞાન થાય. તો જેમ દોરડામાં સાપની ભ્રમણા આપણને થઈ જાય છે, જેમ મૃગજળમાં જળની ભ્રમણા જીવને થઈ જાય છે, મૃગજળમાં જળની ભ્રમણા થઈ જાય છે, એમ મિથ્યાદર્શનથી મિથ્યાદર્શનના ઉદયથી એને ભ્રમણા જીવને થઈ જાય છે. શેની? પોતાના સ્વરૂપને. જે પોતે નથી એ પોતે પોતાનું માને. જ્યાં પોતાના સ્વરૂપની ખોટી માન્યતા હોય ત્યાં પોતાના સ્વરૂપનું જ્ઞાન પણ ખોટું હોય તે ખોટા જ્ઞાનને મિથ્યા જ્ઞાન કહે છે. જ્યાં માન્યતા જૂઠી હોય તેનું જ્ઞાન પણ જૂઠું હોય. હવે એક માણસ એમ માને કે ભાઈ આ પૈસા વૈસા હોય તો હું સુખી થાઉં, હવે એની એક માન્યતા થઈ, તો એનું જે જ્ઞાન છે, આ જે જ્ઞાન કર્યું કે પૈસા સુખ થાય, જ્ઞાન એનું ખોટું, અને એનું મેળવવાનું જે પુરુષાર્થ કરે તો એનાથી એને સુખ થાય નહીં, તો એનો પુરુષાર્થ પણ ખોટો થાય. તમે જે આપણું જેવી માન્યતા હોય એવી જ આપણું જ્ઞાન અને એવી આપણી આચરણ. તો મિથ્યા જ્ઞાન હોય એ પ્રમાણે જીવ હંમેશા આચરણ કરે. હવે એક માણસ હોય, એ માણસ હોય ચોર, અને આપણા ઘરમાં આવતો આપણે ખબર ન હોય, પણ એક વખત આપણે જોઈ લીધું કે આ માણસ ચોર છે એવું જ્ઞાન આપણે થઈ ગયું, અને એ જ્ઞાન તો એની સાથે તરત શ્રદ્ધા થઈ, નક્કી થઈ ગયું, નિર્ણય થઈ ગયો કે આ માણસ ચોર છે, ચોર છે. હવે પછી બીજી વખતે ગમે એટલું મીઠું બોલતો બોલતો આવે ને ભજન ગાતો ગાતો આવતો હોય તો પણ આપણા મનમાં નક્કી છે કે આનું હવે ભાઈ ધ્યાન રાખજો, કોઈક વસ્તુને તો ઉપાડી જશે. શું એ ગમે એવી હારી વાત કરે, ગમે એવું મીઠું બોલે, ગમે એમ કરે, પણ આપણો અંતરમાં નિર્ણય શું થઈ ગયો છે આપણું કે આ ચોર છે, તો એને આપણે હંમેશા ધ્યાન રાખીએ, એની પ્રત્યેક પ્રવૃત્તિ ઉપર આપણે ખ્યાલ રાખીએ. એમ નિર્ણય થઈ ગયો જુઠ્ઠો કે હું તો આ ઘર મારું, આ મારું, આ મારું, આ મારું, તો આપણી પ્રવૃત્તિ ઘર મોટું કરવાની, વધારવાની, હાચવવાની, આ નહીં તેની, એવી બધી આપણી પ્રવૃત્તિ થાય તો આપણું ચારિત્ર પણ ખોટું થાય, પ્રવૃત્તિ પણ આપણી ખોટી થાય. જ્યાં સ્વરૂપની ખોટી માન્યતા અને ખોટું જ્ઞાન હોય ત્યાં ચારિત્ર પણ ખોટું હોય જ, અને આ ખોટા ચારિત્રને મિથ્યા ચારિત્ર કહે છે. અનાથથી જીવોને મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર ચાલ્યા આવે છે, તેથી તેઓ સંસાર પરિભ્રમણના દુઃખ ભોગવી રહ્યા છે. હવે ચરણાનુયોગનું વિધાન શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકમાં પૃષ્ઠ 280 પર છે. તેનો ઉપયોગી ભાગ નીચે પ્રમાણે છે. ચરણાનુયોગમાં જેમ જીવોને પોતાના બુદ્ધિગોચર ધર્મનું આચરણ થાય તેવો ઉપદેશ આપ્યો છે. આ ચરણયોગનું જે શાસ્ત્ર હોય, આપણને ચરણયોગનું શાસ્ત્ર હોય છે આપણે ત્યાં. આ પણ રત્નકરણ સાવકાચાર પણ ચરણયોગનું શાસ્ત્ર છે કે આપણે ચરણાનુયોગ એટલે આપણે કેમ વર્તવું, એક વખત ગ્રહસ્થે કેવી રીતે વર્તવું જોઈએ, તો એને ધર્મ થાય. અગર તો ધર્મ થાય એના કરતા ધર્મની માટે યોગ્યતા પ્રાપ્ત થાય, કેવી રીતે વર્તન કરવું જોઈએ, એને ટૂંકમાં કે ભાઈ એને પાપ ઓછામાં ઓછું પાપ થાય પ્રમાણે જીવન જીવવું જોઈએ, અને સત્શાસ્ત્ર સદદેવ સદગુરુ જે શાવકના છ ખાસ કર્તવ્ય છે એ કર્તવ્ય એને કરવા જોઈએ. આ ટૂંકમાં વાત આવું તો આનું વિસ્તારથી વિધાન બધું ચરણયોગમાં આપવામાં આવે. કોઈ બાર વ્રતનું, અગિયાર પડીમાનું શ્રાવક માટે, અને મુનિને માટે પંચમહાવ્રતનું, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, દસ પ્રકારના ધર્મ આદિ એનું બધું વિસ્તારથી વર્ણન આ ચરણયોગમાં આપવામાં આવ્યું હોય. હવે આ તો બુદ્ધિગોચર આપણે સમજીએ એવી બધી વાતો ચરણ, ભાઈ આ કરવું આ કરવું, શું કરવું શું ન કરવું, ટૂંકમાં શ્રાવકો એને શું કરવું અને મુનિએ શું કરવું એનું વિધાન બધું એ ચરણયોગના શાસ્ત્રમાં બતાવ્યું છે. હવે ધર્મ તો નિશ્ચયરૂપ મોક્ષ માર્ગ છે તે જ છે, પરંતુ તેમાં સાધના આદિ છે તેને પણ ઉપચારથી ધર્મ કહેવામાં આવે છે. ધર્મ તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ છે, પણ જેટલું ચારિત્ર હોય અનસેપેક્ટ હોય તો બાકી બીજો જે રાગાદી ભાવ હોય તો એના રાગાદી ભાવ કેવા હોય કે ઓછા હોય અને એની પ્રવૃત્તિ આ પ્રકારની હોય એનું વર્ણન કરવામાં આવ્યું છે, એને વ્યવહાર ધર્મ કહેવામાં આવે. નિશ્ચિત ધર્મ પોતાનું જે સ્વરૂપમાં જેટલો જ્ઞાન, જેટલી શ્રદ્ધા અને જેટલી સ્થિરતા, પોતાના સ્વરૂપનો અનુભવ અને એ અનુભવનીમાં જેટલી સ્થિરતા, એટલું તો એ સાચો ધર્મ છે, સાચું ચારિત્ર છે. અને જેટલું બાકી અંશ બાકી રહ્યો એ રાગરૂપ છે તો એનું વર્ણન કરવામાં આવ્યું શાસ્ત્રોમાં, બધું ચરણયોગનું શાસ્ત્ર કહેવામાં આવે છે. પરંતુ તેમાં સાધનાદિ છે પણ ઉપચારથી ધર્મ, ત્યાં વ્યવહાર નહીંની પ્રધાનતાથી નાના પ્રકાર રૂપ ઉપચાર ધર્મના ભેદાદિકનું આમાં નિરૂપણ કરવામાં આવે છે. કારણ કે નિશ્ચિત ધર્મ તો કોઈ ગ્રહણ ત્યાગનો વિકલ્પ નથી, નિશ્ચિત ધર્મ એ તો વિતરાગ ભાવરૂપ છે, પણ વ્યવહારમાં તો ગ્રહણ ત્યાગ છે. ભાઈ શું કે ભાઈ કંદમૂળ એનો ત્યાગ કરવો, તો કંદમૂળ હોય એનો આપણે ત્યાગ કરવો એમ એમાં એવું વિધાન આપ્યું હોય. લીલોત્રી આદિનો પણ તિથિઓમાં ત્યાગ કરવો, ત્યાગનો અને સશાસ્ત્ર આદિનું વાંચન કરવું, દાન કરવું, દાન પુણ્ય કરવું, ગુરુની પાસે સશાસ્ત્ર સાંભળવા, એમને વયાવચ કરવી, એ બધી વાતો આચરણયોગ્ય શાસ્ત્રમાં કરેલી હોય છે. તો એ તો ક્રિયા બહારની મનવચન કાયાની ક્રિયા થઈ, એ મનવચનની કાયા બધી ક્રિયા છે, એ બધો વ્યવહાર ધર્મ છે. શ્રાવકે શું કરવું એ બધો વ્યવહાર ધર્મ છે. મનવચન કાયાના યોગો શ્રાવકના કેવા કામ કરે એ બધી વાતો ચરણયોગમાં બતાવી. નિશ્ચિત ધર્મ તો વિતરાગ ભાવરૂપ છે, તો આત્મામાં જ છે, જેટલો વિતરાગ ભાવ છે એટલો. હવે એ વાત તો જયારે પોતે સમ્યક દર્શન થાય ત્યારે જ એને ખ્યાલ આવે કે વિતરાગ ભાવ શું છે, એની પહેલા એને વિતરાગ ભાવ શું છે એનો ખ્યાલ આવે નહીં, કેમ કે અનુભવ ત્યારે એને ખ્યાલ આવે આવો વિતરાગ ભાવ છે. નીચલી અવસ્થામાં વિકલ્પ આ જીવને ધર્મ વિરોધી કાર્યોને છોડાવવાનો તથા ધર્મ આદિ કાર્યોને ગ્રહણ કરવાનો આમાં ચરણયોગમાં ઉપદેશ આપવામાં આવ્યો છે. ભાઈ તમારે શું છોડવું અને શું નહીં, તો બધી પાપની પ્રવૃત્તિ છોડવી, જેટલી બને એટલી પાપની પ્રવૃત્તિ છોડવી અને બીજી પુણ્ય પ્રવૃત્તિ એને કરવી, સશાસ્ત્રમાં જો આદિ બધી વાતો એમાં લખી આવી. વળી જ્યાં નિશ્ચય સહિત વ્યવહારનો ઉપદેશ હોય ત્યાં સમ્યક દર્શનના અર્થે તત્વોનું શોધન કરાવી છે. તેનું જે નિશ્ચય રૂપ છે તે તો ભૂતાર્થ છે, અથવા વ્યવહાર રૂપ છે તે ઉપચાર છે. એવા શ્રદ્ધાન સહિત વા સ્વપરના ભેદ જ્ઞાન આદિ વડે પરદ્રવ્યોમાં રાગાદી છોડવાના પ્રયોજન સહિત તે તત્વનું શોધન કરવાનો ઉપદેશ આપીએ છીએ. એવા શ્રદ્ધાંતથી અરંત આદિક વિના અન્ય દેવાદી જૂઠા ભાસે ત્યારે તેની માન્યતા સ્વયં છૂટી જાય છે તેનું પણ નિરૂપણ કરીએ છીએ. તો જેમ ચારિત્ર એ નિશ્ચય અને વ્યવહાર બે ભેદ છે, એમ સમ્યક દર્શનના પણ નિશ્ચય અને વ્યવહાર બે ભેદ બતાવ્યા છે. એ જ પ્રમાણે સમ્યક જ્ઞાનના વ્યવહાર જ્ઞાન અને નિશ્ચય જ્ઞાન. હવે શાસ્ત્રોની અંદર ધર્મના અર્થો જુદા જુદા ઠેકાણા જુદા જુદા કરેલા છે. તો એમાં નિશ્ચય ધર્મ એટલે સાચો ધર્મ એ કયો કે જે સ્વાસ્ત્રિક છે અને સાક્ષાત મોક્ષનું કારણ છે. અને વ્યવહાર ધર્મ રૂઢિથી કહેવાતો શુભ રાગરૂપ ધર્મ તે પરાશ્રિત છે અને સંસારનું કારણ છે. અને ત્રીજું નિશ્ચય સાથે વ્યવહાર ધર્મ જ્યાં અંશે આત્મિક શુદ્ધિ પ્રગટી છે હોય છે તેનાથી સૌ નિરા થાય છે અને અંશે અશુદ્ધિ હોય છે તેનાથી આશ્રમોને બંધ થાય છે. ચોથા ગુણસ્થાનથી અર્થાત અવૈરથી સમ્યક દ્રષ્ટિથી આ ધર્મની શરૂઆત થાય છે. શાસ્ત્રોમાં કેટલેક ઠેકાણે આ ધર્મને જ મોક્ષનું પરંપરાકરણ કહેવામાં આવ્યું છે, એકલા વ્યવહાર ધર્મને નહીં. તો નિશ્ચય સાથેનો વ્યવહાર ક્યારે ખરેખર પ્રગટે કે ચોથું ગુણસ્થાન પ્રગટે ત્યારે નિશ્ચય સમ્યક દર્શન પ્રગટે અને નિશ્ચય ધર્મ પણ પ્રગટે, એટલે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અને ચારિત્રનો અંશ સમ્યક દર્શન થતા પ્રગટે અને ત્યાંથી ધર્મની અંશ પ્રગટો, એ ધર્મની શરૂઆત ત્યાંથી થઈ. હવે એ પછી આગળ વધતા એ વધતા 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 એ પૂર્ણની પ્રાપ્તિ કરે. પણ જયારે અંશ પ્રાપ્ત થયો શુદ્ધ ભાવનો અંશ પ્રાપ્ત થયો ત્યારે બાકી જે રહ્યો તે શુભાશુભ ભાવરૂપ હોય એ શુભ એ વ્યવહાર ધર્મ. ધર્મના અનેક અર્થો થાય છે માટે પૂર્વાપુર જેવો સંબંધ હોય તેવો તેનો અર્થ વિચારવો જોઈએ. તો અહીંયા આપણે આ ત્રીજો શ્લોક પૂરો કરી દીધો અને હવે પછી આગળ સમ્યક દર્શન શું છે તેનું વિવેચન પછી આપણે કરીશું.
રત્નકરણ શ્રાવકાચાર ગાથા 1-3 સુધી સ્વાધ્યાય પૂરો થયો. હવે સુખધામ બોલીએ.
પ્રણમ પદ